भव संभव भेदि भेदनं सुख संवद करुणानिकेतनं व्रतदान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। हे मनोहर मूर्ति श्री सहजानंद सुख कंद, दया करी ने टाल जो मारा आ भव फंद। सर्व करता एक दमे बीजो नथी हरि को, थयो छे जे थाय छे, थशे ते तव करूज होय। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तो, शिक्षापत्रीमां आपणे ज्ञान विभागमां आव्या छीए। भगवान श्रीहरि धर्म कोने कहेवाय, वैराग कोने कहेवाय, ज्ञान कोने कहेवाय, भक्ति कोने कहेवाय, एनी बधी व्याख्याओ आपणने आपे छे। धर्मनी व्याख्या आपणे सांभळी लीधी, श्रुति स्मृतિએ પ્રતિપાદિત કરેલો સદાચાર એને ધર્મ જાણવો, આપણે વૈરાગ્યની વ્યાખ્યા પણ સાંભળી લીધી, ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં, અન્નમ વૈરાગ્ય છે। પછી આપણે જ્ઞાનની પણ વ્યાખ્યા સાંભળી લીધી, જીવ ઈશ્વર અને માયા એના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહેવાય। અને પછી આપણે ભક્તિની પણ વ્યાખ્યા સાંભળી લીધી કે ભગવાનને વિશે અતિ ગાઢ સ્નેહ એને ભક્તિ કહેવાય, તે સ્નેહ મહાત્મ્ય જ્ઞાને યુક્ત હોવો જરૂરી છે, શરતી સ્નેહ છે। હવે સર્વશાસ્ત્રોમાં ભક્તિને જ ભગવાન પમાડનારી કહી છે, અને બાકીના જે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય છે એ ભક્તિના ઉપકારક છે, સહાયક છે, ભક્તિની રક્ષા માટે, ભક્તિની વૃદ્ધિ માટે એ લોકોની ભક્તિમાં સાક્ષાત ઉપયોગિતા છે, અને ભક્તિને ભગવાન સાથે સાક્ષાત સંબંધ છે। પરંતુ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એનાથી જો ભક્તિ સિદ્ધ ન થાય તો એ કલ્યાણકારી નથી થતા। કદાચ આ લોક પરલોકમાં કંઈક તમને સહાયક કે સુખદાયક કે કામ લાગે, પરંતુ ધર્મથી, જ્ઞાનથી અને વૈરાગ્યથી ભક્તિ વધારાય, ભક્તિ ઉત્પન્ન કરાય, અને એ ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થાય, નહીં ધર્મથી, નહીં જ્ઞાનથી, નહીં વૈરાગ્યથી। એટલે આ બધાનું ભક્તિમાં પર્યાવસન થાય છે, બધાનું ભક્તિમાં લયપણું છે। આટલું જાણી રાખવું. એટલી ભક્તિની મહત્તા છે. હવે આ ભક્તિને સિદ્ધ કરવા માટે ભગવાનનો મહિમા જાણવો જોઈએ. ભગવાન શું છે એટલે જ્ઞાન જાણવાનું છે, ભગવાનનું જ્ઞાન. હવે પરમાત્માને તો આપણે સમજ્યા, પરંતુ એ ભગવાન સિવાય બીજી વસ્તુમાંથી તમારે મનને પાછું કાઢવું હોય, વાળવું હોય, તો તમારે જેમાંથી તમારા મનને વાળી લેવું હોય અથવા તો જેનો તમારે ત્યાગ કરવો હોય એને વિશે તમારે જાણવું જોઈએ. જો એને વિશે તમે જાણો નહીં તો એના દોષો નહીં જાણવાને કારણે એનો તમને અભાવ નહીં થાય અને તમે એમાંથી છૂટી નહીં શકો. માટે ભગવત તત્વ જાણવું જેટલું આવશ્યક છે ભગવાનમાં પ્રીતિ કરવા માટે, એટલું જ માયા તત્વ પણ જાણવું આવશ્યક છે એમાંથી પ્રીતિ ટાળવા માટે. એટલે માયા જાણવાની થઈ. ત્યારે હવે જેને માયા છોડવી છે અને પરમાત્મા પકડવા છે એવો જે આત્મા, એ આત્મા શું છે, હું કોણ છું, એ જાણ્યા વિના તો તમારી ભગવાન સાથે અને માયા સાથેથી છૂટવાની અને પકડવાની જે વાતો છે એમાં એકેયમાં દમ નહીં આવે. માટે તમારે તમારું સ્વરૂપ પણ જાણવું આવશ્યક છે. એટલે જીવ, માયા અને ઈશ્વર આ ત્રણેયના સ્વરૂપને રૂઢી રીતે જાણવું જોઈએ. આને જ્ઞાન કહેવાય. તો ધર્મનું સ્વરૂપ, વૈરાગ્યનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ અને ભક્તિનું સ્વરૂપ જણાવી દીધું. હવે એમાં જ્ઞાનનું સ્વરૂપ જે જણાવ્યું કે તમારે આ ત્રણેયને જાણવા પડે. હવે એ ત્રણેયના સ્વરૂપ કે છે, જીવ આને કહેવાય, માયા આને કહેવાય, ઈશ્વર આને. પણ એના પહેલા થોડી વાત સમજી લો કે આ શાસ્ત્રો જે બધા છે એમાં બહુ મતો છે. એટલે કે તુંડે તુંડે મતિર નવમ, એક એક ખોપરીમાં નવી નવી બુદ્ધિઓ હોય છે. એટલે બધાએ પોતે જે માનતા હોય તે વાત લખી હોય અથવા પોતાના મત પ્રમાણે એમણે શાસ્ત્રના અર્થ કાઢીને ટીકાઓ લખી હોય, સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા હોય. હવે બધામાંથી આપણો સિદ્ધાંત શું છે એ આમાં લખ્યું હોય, પછી આ તો આપણે સીધો ગુજરાતી ભાષા ઉપરથી આ બધો અર્થ કાઢીએ છીએ. મેં કાલે કહ્યું તો એમ, માટે ઊંડી શાસ્ત્રીય ચર્ચા આમાં બહુ બેહે નહીં, ભાષ્યમાં જવું પડે. કારણ કે ભાષ્યની અંદર જીવ એક જ તત્વ લ્યો તો એને વિશે કોણ કોણ શું કહે છે એ બધું લખ્યું હોય, અને એ કહે છે એ આટલું ઠીક નથી એના આ આ કારણ માટે આમ છે એ સાચું અમે માનીએ છીએ અને એ અમારો મત છે, એમ બહુ ચર્ચા કરી હોય ને સિદ્ધાંત પ્રતિપાદન કર્યો હોય. એમ માયાને વિશે એમ જ ભગવાનને વિશે અનેક મતો લખ્યા હોય કે ભાઈ મધ્વાચાર્ય એ જીવને આ કહે છે, માયાને આવું કહે છે, તો ઈશ્વરને આવા કહે છે, શંકરાચાર્ય આમ કહે છે, રામાનુજાચાર્ય આમ કહે છે, નિંબાર્ક આમ કહે છે, ફલાણા આમ કહે છે, કોઈ આ મતવાળા આમ કહે છે, ચારવાક આવું કહે છે, કપિલ આવું કહે છે, ફલાણું શાસ્ત્ર આમ કહે છે, ફલાણું આમ કહે છે, એમાં બધું સૌના મતો લખ્યા હોય. અને એમાંથી આપણે આમ જાણવું એમ પ્રતિપાદન કર્યું. તો ટૂંકો પ્રથમ કહી દઉં કે આપણે મતે ત્રણેય તત્વ અનાદિ છે, માયા પણ અનાદિ, જીવ પણ અનાદિ અને ભગવાન પણ અનાદિ. એમાં આત્મા અને પરમાત્મા અનાદિ છે એમાં મને તમને કોઈ તકલીફ નથી, પરંતુ માયા અનાદિ છે એ વાત થોડીક આપણને વિચિત્ર લાગે. કેમ જે માયા નાશવંત છે, માયા નાશવંત છે, માયા નાશવંત છે, માયાનો નાશ કરો, એવી આપણે પણ ખૂબ વાતો કરીએ છીએ અતિશય. એટલે માયા નાશ નથી થતી, એ અનાદિ છે એ વાત થોડીક આપણી વાતો થી અને શાસ્ત્રીય મતથી ઊંધી લાગે. તો આપણે માયા નાશવંત છે એમ કયા કરીએ છીએ એટલે શું, સર્વે જગત મિથ્યા છે એમ કહીએ છીએ આપણે તે શું, અને પાછા એમ કહીએ છીએ કે માયા તત્વ અનાદિ છે એ શું, આ કોન્ટ્રાસ્ટ કેમ, એ આપણે થોડુંક સમજી લઈશું એ પછી કહું. પહેલાં આટલું સમજો કે આ ત્રણેય તત્વો અનાદિ છે, એમાં માયા માત્ર જડ છે. એમાં સુખ કે દુઃખ કાંઈ નથી. એક વિચિત્ર દ્રવ્ય છે, પરમાત્માની એ વસ્તુ છે અને જગત સર્ગાદિકમાં ભગવાનને ઉપયોગી છે, ભગવાનની એ શક્તિ છે. પરંતુ એને કોઈ જ્ઞાન નહીં, એટલે માયા સત થઈ, પરંતુ માયા ચિત નથી અને માયા આનંદ નથી. સત ચિત આનંદ. હવે પછી આત્મા, આત્મા સત પણ છે અને ચિત પણ છે, પરંતુ એ મહા આનંદ નથી, એ અલ્પ તત્વ છે. મહા આનંદ તો ભગવાન છે. એટલે આત્મા સત પણ છે અને ચિત પણ છે. આત્માનો કદી નાશ થતો નથી, એ ક્યારે ઉત્પન્ન થયો નથી, પરંતુ આત્મા માયા જેવો જડ નહીં, એને જ્ઞાન છે, એ જ્ઞાન સ્વરૂપ છે. માટે સત હોતા ચૈતન્ય છે એ આત્મામાં માયા કરતા વિશેષતા છે, એના કરતા પરમાત્મામાં વિશેષતા છે. એમાં ત્રણેય વાના છે, સત ચિત્ત ને આનંદ. ભગવાન સત છે, ચિત્ત છે અને આનંદ છે. આ ત્રણેયનું વ્યવસ્થિતપણે જ્ઞાન સમજવું એને જ્ઞાન કહેવાય છે, કે આ આમ જ છે, જેમ છે એમ સમજવું, ભ્રમવાળું નહીં, ખોટું ઊંધું નહીં, આને ભગવાન સ્વામિનારાયણે જ્ઞાન કીધું. સુષ્ટુ એટલે સારી રીતે વ્યવસ્થિત જાણવું, એનું નામ જ્ઞાન. હવે એ આત્માને માયાને અને પરમેશ્વરને જાણવાની ભગવાન પોતે વાત કરે છે કે આવા જાણવા, એક એક શ્લોકમાં એની વ્યાખ્યા ભગવાન આપે છે.
જીવ માયા ઈશ્વરનો રૂપ, શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપ.
જીવન માયા અને ઈશ્વરનું રૂપ શુદ્ધ જાણો, પરફેક્ટ, એને અનુપમ જ્ઞાન કહેવાય સ્વામીની ભાષામાં. હવે એમાં જીવ કેમ જાણવો, કેવો જાણવો? આપણે જીવ કોને કહીએ છીએ, જીવને કેવો કહીએ છીએ એ મહારાજ કહે છે.
હૃદય વાસો સૂક્ષ્માણુ જેવો, જ્ઞાતા ચૈતન્ય રૂપ છે, જ્ઞાન શક્તિ કરી નિજ દેહ, નખ શિખા વ્યાપ્યો છે દેહ, ત્રિગુણાત્મક તમ રૂપ જાણો, પ્રભુની શક્તિ માયા પ્રમાણો,
પ્રભુની શક્તિ માયા પ્રમાણો,
જીવ દેહ ને દેહ ના સંબંધી, શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપ.
આવી રીતે માયાનું પ્રતિપાદન કર્યું અને હવે ઈશ્વરનું એટલે પરબ્રહ્મ પરમાત્માને કેવા જાણવા એનું પ્રતિપાદન કરે છે.
અંતર્યામી સ્વતંત્ર આધાર,
અંતર્યામી સ્વતંત્ર આધાર,
જીવના કર્મ ફળ દેનાર,
જીવના કર્મ ફળ દેનાર,
તેને ઈશ્વર શ્રી કૃષ્ણ પ્રમાણ,
બ્રહ્મા પુરુષોત્તમ જાણો,
ઉપાસના યોગ્ય અભિષ્ટા
ભક્તો, હવે એક એકના સ્વરૂપને વ્યવસ્થિત ભગવાન એક એક શ્લોકમાં સમજાવે છે. એમાં પહેલા જીવનું સ્વરૂપ સમજાવે છે કે જીવ કેવો છે. તો કહે છે કે હૃદયમાં વાસ કરીને રહ્યો છે, સૂક્ષ્મ છે, અણુ જેવો છે, જ્ઞાતા છે, ચૈતન્ય રૂપ છે, અને એની જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. વળી અજર અમર અભેદ એવા એના લક્ષણો છે. આવો જીવ જાણવો, વ્યાખ્યા થઈ ગઈ. ટુક ઇન ટચ ભગવાન સ્વામિનારાયણની. પણ વાલા ભક્તો, આમાં એક એક શબ્દ પાછળ બધું ઝાઝું ઝાઝું કહેવા માગે છે. રુસ્થો પહેલું જ વાક્ય લઈ કે જીવ હૃદયમાં રહ્યો છે. ઘણા લોકો જીવ હૃદયમાં રહ્યો છે એવું માનતા નથી. એમ કહે છે કે જીવ આઈ રહ્યો છે, અને કોક કે આઈ રહ્યો છે, અને કોક કે નાભીમાં રહ્યો છે. જુદા જુદા કેટલાક આચાર્યોના સંપ્રદાયોના મતો છે. ભગવાન સ્વામિનારાયણ એ બધા મતો નહીં સ્વીકારીને જીવને હૃદયમાં માને છે કે જીવ તો હૃદયમાં રહ્યો છે. તો જીવ હૃદયમાં રહ્યો છે એમ કહેવાથી બીજા અંગોમાં રહ્યો છે એવું જે લોકો કહે છે એ મતનું નિરાકરણ થઈ ગયું. વળી જીવ હૃદયમાં રહ્યો છે એમ કહેવાથી એ પણ સાબિત થાય છે કે દેહ દેહ પ્રત્યે જીવ અલગ અલગ છે. કારણ કે દરેક હૃદય અલગ છે, અને તે હૃદયમાં જીવ રહ્યો છે એટલે હૃદયે હૃદયે જીવ થયો, એ પણ સાબિત થાય છે. અને એમાં એક શંકા પણ ઊભી થાય છે કે ભાઈ જીવ જો હૃદયમાં જ રહ્યો હોય તો આખા શરીરમાં કેવી પણ ભાગમાં થતા સુખ દુઃખને તે કેવી રીતે જાણે, અને બધા શરીરનું સંચાલન કેવી રીતે થાય. તો એમ કહે છે કે ભાઈ પોતાની જ્ઞાન શક્તિએ કરીને તે આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. પરંતુ એ મૂળ સ્વરૂપે તો હૃદયમાં જ રહ્યો છે. હવે મૂળ સ્વરૂપે હૃદયમાં રહ્યો છે અને પછી પોતાની શક્તિએ કરીને વ્યાપીને આખા શરીરમાં રહ્યો છે એમ કહેવાથી બીજા દેહના ભાગમાં ચેતનત્વ છે, જ્ઞાન થાય છે, એ આત્માનું જ ચૈતન્ય છે. એટલે આત્મા વ્યાપીને આખા શરીરમાં રહીને આખા શરીરનું હેન્ડલ કરે છે, અને એ જ આત્મા જો વૈરાટનું ધ્યાન કરીને વૈરાટને સાક્ષાત કરે તો જેટલી વૈરાટની સત્તા છે એટલામાં એ વ્યાપી શકે. કીડી જેવડો હોય ત્યારે કીડીના દેહ પર્યંત જ વ્યાપે એટલું જ જાણે, હાથીનો દેહ આવે ત્યારે હાથીના શરીર જેટલો એ વ્યાપીને રહે છે એટલી એની જ્ઞાન શક્તિ વધારે મોટી થાય છે અને વ્યાપે છે. આમ સમજવું. બાકી આત્માનું કે ઠીક રહ્યો છે હૃદયમાં એ તમે કહ્યું, એનાથી વ્યાપીને એ આખા શરીરમાં રહે છે એ, પણ એનું મૂળ સ્વરૂપ કેવું? તો કે અણુ, અણુ છે, સૂક્ષ્મ છે. હવે અણુ કહીને ઘણા સંપ્રદાય વાળા આત્માને વિભુ માને છે, એનું ખંડન કર્યું છે. કારણ કે ભાગવતમાં અને વેદમાં આત્માને અણુ કહ્યો છે, તો પણ ઘણા મતમાં નૈયાયિકો આત્માને વિભુ માને છે. જો આત્માને વિભુ કહો તો પરમાત્માના લક્ષણમાં એની અતિવ્યાપ્તિ થાય છે, ભગવાનમાં અતિવ્યાપ્તિ થઈ જાય, માટે શાસ્ત્રીય દોષ આવે છે. માટે વ્યાસજી અને કૃષ્ણ ભગવાન વગેરે આત્માને અણુ કહે છે, આત્મા અણુ છે, એકદમ સૂક્ષ્મ. વાળના અગ્રભાગના એક ટુકડો કરી એના 100 ટુકડા કરો, એમાંથી એક ટુકડો લઈને એના 100 કરો, એના જેટલો આત્મા છે, એટલો બધો સૂક્ષ્મ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હતા કે આત્મા સ્વરૂપથી જેટલો સૂક્ષ્મ છે એટલો જ એની શક્તિથી મહાન છે. ઉષ્ણિકનું દ્રષ્ટાંત દીધું. ઉષ્ણિક એટલે પાઘડી, પાઘડી હોય ઝીણી, તો એ પાઘડીને આમ ભેગી કરી દો તો હાવ આમ થઈ જાય, અને પોળી કરો તો બહુ મોટી પોળી થાય. એમ આત્મા આમ તો હાવ સૂક્ષ્મ છે, પણ એની વૃત્તિએ કરીને એટલો બધો વિશાળ થઈ શકે છે. એટલા માટે આત્મા વિશાળ છે, પરંતુ એનું મૂળ સ્વરૂપ તો અણુ છે. મહારાજે એમ કહ્યું કે આ પૃથ્વી છે ને, પૃથ્વી 50 કરોડ યોજન છે, એથી 10 ગણું જળ, એથી 10 ગણું તેજ, એથી 10 ગણો મોટો વાયુ, અને એથી 10 ગણો આકાશ, એથી 10 ગણો અહંકાર, એથી 10 ગણું મહત્તત્વ વિશાળ, અને એથી અનંત ગણી મોટી પ્રકૃતિ છે. આત્મા આમ ગણો તો અતિ અણુ ને સૂક્ષ્મ, આમ ગણો તો એ પ્રકૃતિ કરતા એ પણ અનંત ગણો મહાન છે, એવું એનું સ્વરૂપ છે, અને અનંત ગણો સૂક્ષ્મ છે. એને એટલે સૂક્ષ્મ અને અણુ કયો. પણ બીજી એક વાત કરી, ચૈતન્ય રૂપ છે આત્મા. ચૈતન્ય રૂપનો અર્થ થાય છે જ્ઞાન સ્વરૂપ, એટલે કે જ્ઞાન. આત્મા જ્ઞાન છે, અહમ અર્થથી એનો બોધ થાય છે. હું એવો જે અખંડ અનુભવ છે એ જ આત્મા છે, એ જ્ઞાન જ આત્મા છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન છે, અને એ આમ કોઈ એને આકાર નહીં, માત્ર આકાશ જેવું છે, પરંતુ એક દ્રવ્ય છે, એક વસ્તુ છે. આકાશ જેવું કહીએ છીએ એનો અર્થ એવો નથી કે આકાશ જેમ કાંઈ નથી, પણ એ આત્મા એક પદાર્થ છે, પરંતુ આકાશ જેવો. અને સૂક્ષ્મ કહેવાનો અર્થ એ છે કે એને કોઈ આકાર નથી અને એ ગમે એમાં પ્રવેશી શકે છે. જેમ આકાશ બધામાં રહી શકે એમ આત્મા ગમે તેમાં રહી શકે છે. એવું જ એનું સ્વરૂપ છે. હવે બીજી વાત ધ્યાનથી સાંભળવા જેવી એ છે આમાં કે આત્મા જ્ઞાન છે એમ શ્રુતિએ કહ્યું, તો કેવળ આત્મા માત્ર જ્ઞાન જ છે પરંતુ જ્ઞાન ગુણક નથી એમ માની લેવું નહીં, એને અર્થે જ્ઞાતા શબ્દનો પ્રયોગ કર્યો ભગવાને. રુથણો સૂક્ષ્મ ચિદરૂપો જ્ઞાતા, મૂળ શ્લોકમાં અમે લખ્યું છે. ચિદરૂપ તો કીધું કે આત્મા ચિદરૂપ છે એટલે જ્ઞાન રૂપ છે, કેવળ જ્ઞાન. પણ કેવળ જ્ઞાન છે એમ નહીં, બલકી જ્ઞાન ગુણક પણ છે એમ બતાવવા માટે જ્ઞાતા એમ કહ્યું, ચિદરૂપ અને જ્ઞાતા. એટલે આત્મા જ્ઞાન પણ છે અને જ્ઞાની પણ છે. જો કે થોડો શાસ્ત્રીય વિષય છે, ઘણાના મતે આત્મા કેવળ જ્ઞાન છે પણ એનામાં જ્ઞાન નામનો ગુણ નથી, એ ગુણી નથી એમ કહેવું છે ઘણાને. પણ આપણે આપણા મતમાં આત્માને કેવળ જ્ઞાન નહીં લીધું પરંતુ જ્ઞાન નામનો એને ગુણ પણ છે. એ જ્ઞાન તો છે જ, પાછો એને જ્ઞાન નામનો ગુણ છે. જો આત્મા કેવળ જ્ઞાન હોય, કેવળ ચિદ હોય અને એને જ્ઞાન નામનો ગુણ ન હોય તો તે આત્મા પોતે પોતાને જાણે નહીં, પોતે પોતાને જે જ્ઞાનથી જાણે છે એ જ્ઞાન એનું ગુણ છે અને એનું મૂળ સ્વરૂપ જ્ઞાન છે. એટલે આત્મા જ્ઞાન પણ છે અને જ્ઞાનવાન પણ છે. દાખલા તરીકે આ લાઇટ તમે જુઓ છો, આ ટ્યુબલાઇટમાં તમે આ આ સળી જુઓ છો ને, એ એનું મૂળ સ્વરૂપ છે. પછી એમાંથી જે પ્રકાશ નીકળે છે ને બહાર ઊંજવાળું, એ એનો ગુણ છે, જ્ઞાન ગુણ. એમ આત્મા અને આત્માથી નીકળતી ચેતના એ બે વસ્તુ છે. આત્મા મૂળ અણુ જેવો એ પણ જ્ઞાન છે અને પોતાની ચેતના દ્વારા, ધર્મભૂત જ્ઞાન દ્વારા આખા શરીરમાં જે વ્યાપ્યો એ ગુણ છે, જ્ઞાન ગુણ. માટે એ ગુણ જ્ઞાન નામનો એને છે એટલે જ્ઞાનવાન કહેવાય છે. માટે આત્મા જ્ઞાન અને જ્ઞાનવાન છે. જ્ઞાતા શબ્દથી એને જ્ઞાનવાન કહ્યો એમ સમજવું. આટલું આત્માનું સ્વરૂપ કર્યા પછી એના લક્ષણો કહે છે કે આત્મા અજર છે, એ મરતો નથી વગેરે વગેરે લક્ષણો. પણ ઘણા સંપ્રદાયો આત્માને અમુક સમય પૂરતો જ્ઞાન ગુણ આવે છે ને પછી નથી રહેતો એમ કહે છે. ઘણા એનામાં જ્ઞાન નામનો ગુણ સ્વીકારતા જ નથી. ઘણા આત્માને વિભુ કહે છે, અણુ માનતા નથી. એમ ઘણી પ્રકારે આત્માઓને જુદી જુદી રીતે લોકો માને છે. પરંતુ ભગવાન શ્રી હરિ તો આત્માનું સ્વરૂપ આવું જ કહે છે. માટે આપણે ભગવાન કહે છે એમ આત્માનું સ્વરૂપ સમજવું, પોતાનું સ્વરૂપ. એ અજર છે એટલે એને ગઢપણ ક્યારેય નહીં આવતું. એ અમર છે એટલે એને ક્યારેય મર નથી આવતું, મરણ. આત્મા અભેદ છે, ક્યારેય એના ટુકડા નહીં થતા, એ ભેદાતો નથી. એ પલળતો નથી, એ બળતો નથી, એ સુકાતો નથી, એવો છે અજર અમર શાશ્વત. એની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી અને એ ક્યારેય મરવાનો છે નહીં. એનો એન્ડ નથી, આરંભ નથી. આવું જ આત્માનું સ્વરૂપ છે. હવે એ આત્મા આ દેહની સાથે ભળી ગયો છે ને પોતે દેહથી નોખો છું એમ સ્વીકારતો નથી. પરિણામે આવો દેહ જેવો લાગે છે, મરણ જન્મ ગઢપણ જેવા ગુણો વાળો. પરંતુ દેહના એકેય ગુણ આત્માને વિશે નહીં, અને આત્માનો એકેય ગુણ દેહને વિશે નહીં. અને એ જે ઊંધું થઈ ગયું છે ને એને જ અજ્ઞાન કહેવાય છે. આમ ભગવાન કહે છે તમારે જીવ સમજવો. આ જીવનું આપણે ટૂંકમાં વર્ણન કર્યું. હવે માયા સમજો. ભગવાન કહે છે કે માયા ત્રિગુણાત્મક છે, ત્રણ ગુણમય છે. ત્રણ ગુણ છે એ જ માયા છે એમ નહીં. માયા ત્રિગુણાત્મક છે, ત્રણ ગુણ વાળી છે. ત્રણ ગુણ એ જ માયા નહીં. સત્વ રજ અને તમ માયાના ત્રણ ગુણ છે. અને એ ભગવાનની શક્તિ છે, ભગવાનનું શરીર છે. અને આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ભગવાન પોતાની શક્તિરૂપ માયા અને પોતાની શક્તિરૂપ જીવો, એટલે કે ચિદ પ્રકૃતિ અને અચિત પ્રકૃતિના ઉપયોગને લઈને પરમાત્મા અનેક રૂપે થાય છે. એકહમ બહુ શ્યામ પ્રજાય, ને ભગવાન પોતે ચવીને બહુ રૂપે નહીં થતા, પણ પોતાના શરીરભૂત એવી જે ચિદ અચિદ પ્રકૃતિ છે એના દ્વારા ભગવાન બહુ રૂપે થાય છે. આ એમના શરીરો જે છે તે એમનાથી અપ્રત્યક્ષ સિદ્ધ છે. ક્યારેય ભગવાનથી આ શરીરો એમના અલગ થતા નથી, કોઈ કાળે નહીં. અપ્રત્યક્ષ સિદ્ધ છે ભગવાન, એનાથી ક્યારેય અલગ થતા નથી. એ ભેગા જ છે, નોખા હોવા છતાં પણ ભેળા છે. નોખું પડે એવું આ નોખું નથી. કેમ જે શક્તિમાન વિના શક્તિ સંભવતી નથી. માયા પરમાત્માની શક્તિ છે. જેમ અગ્નિ છે એમાં દાહ ઉપયોગી કોઈ વિશેષણ છે જે બાળે છે, એટલે અગ્નિમાં બાળવાની શક્તિ છે. એ બાળવાની શક્તિ અને અગ્નિ એ બે નો ગુણો પડે. કેમ જે એની શક્તિ છે, શક્તિ માનને લઈને શક્તિ છે, એમ ભગવાનને લઈને માયા છે. અને ભગવાન એનો આ બધું રચવામાં ઉપયોગ કરે છે પ્રભુ. પણ પ્રભુ ઉપયોગ કરે છે એટલે સર્વ કારણ ભગવાન જ છે. માયા વગેરે ને ઘણા કારણ કે છે એ વાતનું નિરાકરણ કર્યું. અને માયા એટલા માટે કે છે કે મહાવિચિત્ર છે, વિસ્મય પમાડનારી છે. અનેક એમાં ભગવાનની ઈચ્છાએ કરીને વિચિત્રતાને વિકારો થાય છે, માટે માયા કહેવાય છે. વળી એને જળચિદાત્મક કહે છે. એનું મૂળ સ્વરૂપ જળ છે અને એમાં સર્વે આત્માઓ રહ્યા છે, માટે જળ ચિદાત્મક છે. એમાં આત્માઓ રહ્યા છે એને લઈને એને ચિદાત્મક કહે છે. આવી તમે માયાને જાણો. વળી એના જે ત્રણ ગુણો છે એમાં જે તમો ગુણ છે ને, એ તમો ગુણ જીવને વિપર્યપણું કરાવે છે. એ જબ્બર અજ્ઞાન અંધકાર છે. જીવને સ્વસ્વરૂપનું ભાન ભૂલાવે એટલે એને અંધકારમય કહે છે. સ્વસ્વરૂપ આત્માનું જે જ્ઞાન પ્રસરણ છે ને એને એ લઈ કરી નાખે છે એટલે અંધકારરૂપ કહે છે. હવે એ માયા નો જે ગુણ તમો ગુણ તે તમોગુણ જે છે એ જીવને વિપરીયપણું કરાવે છે. અર્થાત જે દેહ નથી એમાં એને દેહ બુદ્ધિ કરાવે છે, જે એના સંબંધી નથી એમાં એને મમત્વ બુદ્ધિ કરાવે છે. આ તમોગુણનું કાર્ય છે. પછી રજોગુણ, પછી રજોગુણ એ લોકોમાં સ્નેહ કરાવે છે, જેમાં અહંતા અને મમતા થઈ એમાં સ્નેહ કરાવે છે રજોગુણ. પછી સત્વગુણ છે તે એમને અનુરૂપ વર્તે છે, એમનું પછી પોષણ ભરણ કર્યા કરે છે. આમ માયા જીવને અહમ મમત્વની કરાવનારી શાસ્ત્રમાં લખી છે, અને અહમ મમત્વ કરીને જીવને બાંધી રાખ્યા છે માયાએ, અને એને લઈને સંસ્કૃતિ થાય છે જન્મ ને મરણ માટે. સંસ્કૃતિની કરાવનારી એને કહી છે, અને સંસ્કૃતિ લઈને જીવને દુઃખ ભોગવવા પડે છે માટે માયાને દુઃખદાયી કહી છે. આમ માયાનું સ્વરૂપ સમજો. આપણો જે દેહ છે, દેહના સંબંધીના જે આકાર છે, આના પિંડ બ્રહ્માંડ બધું જે કંઈ છે તે માયામાંથી પરમાત્માએ નિર્માણ કરેલું આ બધું ફેક્ટરો છે. એમાં આત્મા અને પરમાત્મા બંને અનુપ્રવેશ કરીને રહ્યા છે. ભગવાન શ્રીહરિ આત્મામાં રહ્યા છે, એ આગળ આવશે. તો આટલું માયાનું સ્વરૂપ સમજો. અને હવે ઈશ્વરનું સ્વરૂપ. જેમ હૃદયમાં જીવ રહ્યા રે તેમ જીવમાં ઈશ્વર રહ્યા. અંતર્યામી સ્વતંત્ર આધાર રે, જીવના કર્મ ફળ દેનાર રે, તેને ઈશ્વર શ્રી કૃષ્ણ જાણો રે, પર બ્રહ્મ પુરુષોત્તમ. હવે એ ભગવાન કેવા છે? તો પહેલી વાત એ કરી કે પરમાત્મા સર્વના અંતર્યામી છે ને સ્વતંત્ર છે ને સર્વના આધાર છે. એટલે ચેદ અચેદમાં બધામાં અંતર્યામી પણ રહ્યા છે, પોતે સ્વતંત્ર છે, કોઈનું પણ એના ઉપર શાસન નથી. અને જે કાંઈ છે એ બધાયના આધાર છે. સવાલ એવો ન કરતા કે તો એનો આધાર કોણ? એનો આધાર કોઈ જ નથી. માણસની બુદ્ધિમાં ન ઉતરે એવું સત્ય આ છે, માથામાં ન હમાય. આપણે કહીએ કે ભાઈ પૃથ્વીનો આધાર જળ ને જળનો આધાર તેજ ને તેજનો આધાર વાયુ ને વાયુનો આધાર આકાશ, આકાશનો આધાર અહંકાર, અહંકારનો આધાર મહત્તત્વ, મહત્તત્વનો આધાર મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિનો આધાર બ્રહ્મ, બ્રહ્મનો આધાર પરબ્રહ્મ. પછી ન પૂછતા કે પરબ્રહ્મનો આધાર કોણ? વાહ રોક જાઓ, નો માસામાં બેહે તો એ બેહાડી દો કે એનો આધાર કોઈ નથી. જેમાં જીવ માયા ને ઈશ્વર છે ને, એ ગમે એટલા ભૂતકાળમાં તમે જાઓ તોય હતા. એ ક્યારે થયા ને ક્યાંથી થયા એ સવાલ જ મૂળિયા વગરનો છે. ક્યારે થયા ને ક્યાંથી થયા એની કોઈને ખબર જ નથી. ઘણા એમ કે છે કે જીવને માયા ભગવાને કર્યા છે. ભગવાને નહીં કર્યા, કે ભગવાનની હારોહાર પહેલેથી એમનામ જ છે, ભગવાનના ભાગરૂપ છે, ભગવાનથી અલગ નહીં. એને સહિત જ એક ભગવાન છે, એ બધું હોતા જ. એ તો ભગવાનનો વૈભવ છે, એ ભગવાનનો વૈભવ છે, ભગવાનનું એ એક વિશેષણ છે. એને સહિત જ પ્રભુ છે, અને એને લઈને ભગવાનનો મહિમા છે. અર્થાત એ ભગવાનનો મહિમા જ છે, આ જીવન માયા છે એ રીતે, એ કોઈ અલગ વસ્તુ નહીં. અને એ ત્રણેય તત્વ ગમે એટલા ભૂતકાળમાં જાઓ તોય હતા, અને ગમે એટલા વર્ષે ભવિષ્યકાળમાં જાઓ તોય આ ત્રણેય હશે જ. એમાં આત્મા જો જડ ને પરિણામી ને ઉપજે ને લય થાય એવા દેહની સાથેથી અહંતા મમતા છોડી અને ભગવાનની દિવ્ય મૂર્તિ સાથે જો એવી જ આત્મબુદ્ધિ અને પ્રીતિ જો કરે તો શાશ્વત આનંદ જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ એમાં એ જોડાઈ જાય કે જે સ્વરૂપ કાળ પર છે. અને એટલે જ એને પછી કાળને માર્યા જન્મવાનું કે મરવાનું રહેતું નથી, એને મોક્ષ કહેવાય છે. અને એ કાયમી આનંદ છે. અને એવા આનંદને પામવું એને માટે સત્સંગ અને ભજન ને કીર્તન કરવાના હોય છે, નહીં કે આ લોકના બધા સુખ મળે એના માટે, બહુ મહા આનંદ માટે. તો એવા જે ભગવાન સર્વના અંતર્યામી, સ્વતંત્ર, સર્વના આધાર અને જીવ માત્રને કર્મ ફળના દેનાર છે. બધાના હૃદયમાં રહ્યા થકા બધાની બધી વાત ભગવાન જાણે છે. અને જેવા જે પાપ કરે એને એવા ભગવાન ફળ આપે છે, સારા અથવા મોળા. કોઈનું પાપ કોઈને ભોગવવું પડતું નથી ક્યારેય. ભગવાન ક્યારેય કર્મ ફળ દેવામાં ભૂલ ખાતા નથી. રામજીભાઈનું ડબલું મનજીભાઈને આપી દીધું ડોલકું, એવું ભગવાનને ક્યારેય નહીં થતું. ફલાણાના ચંપલ ફલાણાના ભૂલમાં પહેરાઈ ગયા, ક્યારેય નહીં. એટલે આપણે જે કાંઈ ભોગવવાનું આવે ને એ આપણું જ હોય. કોકના પાપ આપણે ક્યારેય ભોગવવાના હોતા જ નથી. પણ એક જ તકલીફ કે ભગવાન આપણને એ ખબર નહીં આપતા કે તમે આ ક્યારે કર્યા હતા, સમજાણું. પણ આપણે ભોગવવાના થાય એટલે સમજવાનું ખરું કે આ ક્યારેક કર્યા હશે, નહીતર ભોગવવાના થાય નહીં. અને એ ભોગવા વડાવે છે ભગવાન. એટલે ભગવાન માથે રિસપડ ચડે કે તમે કેમ અમને આ બધું ભોગવાવો છો, સમજાણું. ત્યારે ભગવાન કહે છે કે તમે કર્યું એ તમારે ભોગવવું પડશે. હું રાજાધિરાજ છું, તમે મારી રૈયત છો, તમારા હારા મોળાનું ફળ હું આપવા બંધાયેલો છું. હા, તમે મારા સંતને શરણે વ્યા જાઓ, મારે શરણે આવી જાઓ, કરગરી પડો, રોઈ પડો, અને મારા સંતને કે મને જો દયા આવી જાય તો એમાંથી અમુક ભાગ માફ કરવાને હું શક્તિમાન છું. હાવ નહીં તો થોડો ઘણો, સમજાણું. આમ તો 90% જેટલો તો માફ કરે છે, પણ થોડું ઘણું તો ભોગવવું પડે છે. પણ આટલું માફ છે જે ઓછું ન કહેવાય ને, એ તો એ સ્વતંત્ર છે એટલે માફ કરી શકે. બાકી બધા પાપીઓને જો માફ જ કરવા માંડે તો બધા પાપીઓ વધી જાય. હા, આપણે એ બીવાની જરૂર નહીં કે આણે મને હેરાન કર્યો, આણે મને દુઃખ દીધું. કારણ કે હું તમને કહી ગયો કે આપણા જ આપણે ભોગવવાના હોય છે ગમે તે દ્વારા. એનો વાંક કાઢો, ભલે કાઢો, પણ આપણું કોઈ એવું કર્મ જ ન હોય તો દુનિયામાંથી કોઈ આપણને કાંઈ દુઃખ કદી આપી ન શકે. પરંતુ આપણે એવા કંઈક ને કંઈક પાપ કર્યા છે એ આપણે ભોગવવાના હોય તો એમાં કોકને તો નિમિત્ત ભગવાન બનાવે ને, પછી તાવને બનાવે કે એક્સિડન્ટને બનાવે કે કોઈ વ્યક્તિને બનાવે, ટાઢ તડકો વાયુ ગમે તેને નિમિત્ત ભગવાન બનાવી દે. ત્યાં પણ એમ લાગે કે આને લઈને આમ થયું, પણ સહેજ ઊંડા જાઓ એટલે તરત ખ્યાલ આવે કે અમારા કાંઈક એવા કર્મો હતા એને લઈને ભોગવવાનું થયું. તે ધર્મદેવ સત્સંગ જીવના ભક્તિ માતાને કહે છે કે આપણા જ કર્મ આપણે ભોગવીએ છીએ અને શત્રુનું તો માત્ર નિમિત્ત છે, એ કંઈ આપણને દુઃખ દેતા નહીં, આપણા કંઈક પ્રારબ્ધ હશે. ભક્તિ માતા એ પણ દલીલ કરે છે કે તમારી સાથે હું વર્ષોથી પૌણીને જોડાણી છું, તમારું તો કોઈ એવું કર્મ મેં નથી જોયું, તમે મરતા નહીં મરી ન કોઈ એવા છો. તમારા આવા પ્રારબ્ધ હોય કે તમને ખાવા ન મળે મને ગળે ઉતરતું નથી. ત્યારે ધર્મદેવે એ પણ કહ્યું કે પ્રારબ્ધ આપણા આવા ન હોય તો આપણે ક્યારેય ભોગવવાનું થાય જ નહીં. અને પ્રારબ્ધ ભોગવ્યા વગર કોઈનો ઉદ્ધારય નહીં. માટે ખબર નથી, એનો અર્થ એ નથી થતો કે આપણા કોઈ પ્રારબ્ધ નથી, હોય તો જ ભોગવવાનું હોય ને. એટલે આ વાત માણસ સમજી રાખે ને તો શાંતિ ઘણી રહે. કોઈકની માથે દાજ ચડતી બંધ થાય અને પોતાના કરેલા નબળા કર્મ ઉપર એને અણગમો જરૂર થાય અને પોતે એવી રીતે માનસિક તૈયારીમાં પણ આવે કે હવે જીવનમાં ક્યારેય નબળા કર્મ કરવા નહીં, તાકી આ ભોગવવાનું ન થાય. ભગવાન કર્મફળ ભોગડાવશે જ, એ છોડે જ નહીં. અને ભગવાન જો એમ બધાને છોડી દે તો માણા કોઈ હરખા હાલે જ નહીં. એટલે પરમાત્મા તો દંડ દેવાના જ અને દે જ છે ને, બધાને દે જ. બોલો, પોતે આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા હોય ને, પોતાને કંઈક કામ કરવું પડ્યું હોય ને, તોય પોતે મારે આ કામ મારે ન છૂટકે કરવું પડ્યું, તોય મારે આ દંડ ભોગવવો પડ્યો એમ પોતે સ્વીકારે છે. બોલો, એ બતાવે છે એવું એમને નથી કર્મ તો પણ. તો આપણે તો એ કર્મફળ ભગવાન જે આપે એ ભોગવવા જ પડે, માટે કર્મ હારા કરવા. એવા જે કર્મફળ પ્રદાતા એને જ ભગવાન શ્રીકૃષ્ણ જાણો અને એ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. અને એ શ્રીકૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે અને સદા ઉપાસના કરવા યોગ્ય છે. અને એ ભગવાન નિરાકાર નથી. સુંદર મૂર્તિ અતિ સારી રે અને સર્વે અવતારના અવતારી. બધા અવતાર એમાંથી થાય છે ને, બધા એમાં પાછા લીન થાય છે. અને એક જ સર્વતંત્ર રાજા ધીરાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને દિવ્ય સાકાર અલૌકિક મૂર્તિ છે અને પોતાના ધામને વિશે મુક્તો અને સુખ આપતા થતા બિરાજે છે. અને એક જગ્યાએ સાકાર બિરાજતા હોવા છતાંય પોતાની મૂર્તિમાંથી નીકળતા દિવ્ય ચૈતન્ય તેજ દ્વારા એ કરીને ચિદ અચિદમાં સર્વત્ર બેઠા છે અને બધું જ એની જાણમાં છે અને પોતાની શક્તિથી જ બધા શક્તિવાળા છે. આમ ભગવાનને સમજવા, એના તેજથી બધું તેજાયમાન છે. ખ્યાલ આવી ગયો? બસ એ ઉપાસના કરવા યોગ્ય છે. એને જો પામો તો શાંતિ છે. એ જો ભગવાન હાથમાં ન આવ્યા અને માયાના પ્રવાહમાં અહમતા મમતા રાખીને સોલાણ્યા કર્યા તો સોલાણ્યા કર્યા, યુગોથી સોલાઈ જ છે ને, હજી બાકી એ છે, હજી કૂટાવવું પડશે. માટે પરમાત્માની ઉપાસના કરો. બધાને ઉપાસના કરવા યોગ્ય છે. સર્વે ઉપાસના કરવી એનો અર્થ એ છે કે દેવો મનુષ્યો બધાએ, બધાને ઉપાસના કરવા યોગ્ય છે. મુક્તોએ, ભક્તોએ, જીવોએ, દેવોએ, ઈશ્વરોએ, દેવદેવીઓએ, બધાએ આ પુરુષોત્તમની ઉપાસના કરવી જોઈએ. એટલે અને ધરતી ઉપર જે કાંઈ અવતારો થયા છે એના જ છે. એવા એ સર્વના કારણ ભગવાન છે. હવે કહે છે કે એવા જે સર્વના કારણ પરમાત્મા, તો એને આમ જુદા જુદા બધા નામોથી કેમ બોલાય બોલાય કરે છે? તારે કહ્યું કે એ તો જેવું કાર્ય હોય એવું એનું નામ પડે અને જે એની સાથે હોય તે જમાનામાં તો એને લઈને એનું એવું નામ પડે. રાધા સાચે હોય તો રાધા કૃષ્ણ લોકો કે, સમજાણું? પરંતુ એનો અર્થ બીજો કોઈ તમારે કાઢવો નહીં. રૂકમિણી હોય તો લક્ષ્મીનારાયણ કહેવાય, પણ એને કરીને કાંઈ ઉપાસના ફરી જતી નથી. ભગવાન તો એ જ છે, જે છે એ જ. અર્જુન હોય ત્યાં નંદારાયણ કહેવાય. બલભદ્રાદીને યોગે તે નામે સમજવા અને જેવા જેવા ભગવાનને કાર્ય કર્યા હોય એવા નામ પડે. ગોર્ધન ઉપાડ્યો તો ગોર્ધન નાથ આપણે કહીએ, બરોબર છે? ભગવાને ગાયો ચારી તો ગોવિંદ આપણે કીધા, પણ એનો અર્થ એવો નથી થતો કે કૃષ્ણ એ જુદા ને ગોવિંદ જુદા ને ગોર્ધન જુદા. એ તો એણે એવા લીલા ચરિત્ર કર્યા એ પ્રમાણે એના નામ પડ્યા. એમ તો આપણે સર્વમંગળમાં 1000 નામથી ભગવાનને ગાઈએ છીએ, જનમંગળમાં 108 નામથી ગાઈએ છીએ, તો કાંઈ એમાં ઉપાસના ભેદ નહીં થઈ જતા. એમ ભગવાન કોઈ ભક્તની સાથે હોય ત્યારે એ નામે ને કોઈની સાથે એ નામે. પરમાત્મા એક છે, બે નહીં. અને એવા સર્વ મૂળ જે ભગવાન પુરુષોત્તમ અને એ સર્વના કારણ ને સર્વના અવતારી છે અને એ પરમાત્મા કોઈ પણ કાર્ય કરે તો એનું એવું નામ પડે. હવે આંબા છે એટલે ન્યાલકરણ નામ પડ્યું, ત્યાં ન્યાલકરણ જુદા અને સ્વામિનારાયણ જુદા એવું તો કંઈ છે નહીં. બરાબર છે, વડતાલમાં ભગવાન બેઠા હતા આપણે વડતાલ વિહારી કહી, ગઢપુરમાં ભગવાન બેઠા તો કહીએ ગઢપુર વિહારી કી જાય, તો ગઢડાવાળા જુદા ને વડતાલવાળા જુદા એવું કાંઈ નથી. હા, ગઢડાવાળા એને માનનારા જુદા હોય, વડતાલવાળા માનનારા જુદા હોય, એ વાત જુદી. પણ ભગવાન કંઈ જુદા છે ના, એ તો એક જ છે અને બધાય ના છે, સમજાણું. પછી આવી રીતે પ્રોપર્ટીની માલિકી રીતે માણા એમ માને કે અમારા છે, એ પછી વાત જુદી છે, એ મહંતા એની માથાકૂટ થઈ. પણ ભગવાન તો ભગવાન છે, મેં નથી એક દી કીધું અમારા ઘનશ્યામ મહારાજ પ્રતાપી છે, એ પછી વાત જુદી છે, સમજાણું. એમાં ઘનશ્યામનું માહિતમ નથી ગાવાનું, અમારું ગાવાનું છે, એ વળી આખી વાત જુદી આવી પછી. પરંતુ ભગવાન એક છે અને એ સાકાર છે અને બીજા બધા એના અવતાર છે, અને એ ભગવાન કોઈ ભક્તની સાથે હોય તો એવા નામથી બોલો, કોઈ સ્થાનમાં હોય તો એવા નામથી બોલો, અને કોઈ કાર્યને લઈને એનું નામ પડ્યું હોય તો એવા નામથી બોલો. એણે કરીને કંઈ ભગવાનમાં ભેદ પડી જતા નથી ને ના પાડવા જોઈએ એમ કહે છે. ત્યારે કૃષ્ણ કહેવાય છે એ કરે એમ સમજી લેવો વિવેક રે. હવે કહે છે કે આ રાધા આદિક જે હરિભગત છે તે ક્યારેક ભગવાનની પડખે હોય અને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય. ક્યારેક ભગવાન કૃપા કરીને એમને પોતાના સ્વરૂપ આકારે કરી નાખે છે, અતિ સ્નેહને કારણે તે ભગવાનમાં હમાઈ જાય છે. ત્યારે એ ભગવાન એકલા છે એમ જાણવું, અને ભગવાન આ લોકમાં અવતાર લઈને આવે ત્યારે એમની જે મૂર્તિ હોય એને આકારે આકાર બધા જ મુક્ત હોય છે, હારે બધા ઐશ્વર્ય હોય છે. તે પ્રથમના 71માં કહ્યું છે, તે કોઈ સમાધિવાળા હોય એને દેખાય છે. કેમ જે ભગવાનને ભગવાનના જે મહામુક્તો છે એમને જુદાપણું છે જ નહીં. ભગવાન હોય ત્યાં ભક્ત હોય જ નહીં, ભક્ત હોય ત્યાં ભગવાન હોય જ. ભગવાનને પૂજો એટલે ભગત પૂજાય જ જાય છે, અને ભગતને પૂજો એટલે ભગવાન પૂજાઈ જાય છે. માટે ભગવાન એકલા છે જ નહીં અને ભગત એકલા છે જ નહીં. પરંતુ જ્યારે ભગત ન દેખાય ત્યારે ભગવાનને એકલા સમજવા એમ કહે છે. ત્યારે ભગત અંદર લઈને હોય માટે ભગવાન એકલા છે એમ સમજવું. ખ્યાલ આવી ગયો? સોપાઈ બહુ સારી છે.
જ્યારે રાધા સહિત એ રહે, ત્યારે રાધા કૃષ્ણ એને કહે,
ત્યારે રાધા કૃષ્ણ એને કહે,
રુકમણી સહિત સોહાવે,
રુકમણી સહિત સોહાવે,
ત્યારે લક્ષ્મી નારાયણ કાવે,
ત્યારે લક્ષ્મી નારાયણ કાવે,
જ્યારે અર્જુન સહિત રહે શ્યામ,
જ્યારે અર્જુન સહિત રહે શ્યામ,
ત્યારે નર નારાયણ નામ,
ત્યારે નર નારાયણ નામ,
જ્યારે રહે બળભદ્રાદિ સંગે,
જ્યારે રહે બળભદ્રાદિ સંગે,
નામ કહેવાય તે તે પ્રસંગે,
નામ કહેવાય તે તે પ્રસંગે,
ક્યારેક રાધાદિ કહરિ જન,
રાધાદિ કહરિ જન,
ડાબે પર સ્નેહ રહે છે સમાઈ,
અતિ સ્નેહ રહે છે સમાઈ,
પ્યારે કૃષ્ણ કહેવાય છે એક,
પ્યારે કૃષ્ણ કહેવાય છે એક,
એમ સમજી લે
માટે ભગવાનના સ્વરૂપમાં ભેદ પાડશો નહીં. ઘણા લોકો ભેદ પાડે છે એટલે આ લખવું પડ્યું કે ભગવાન ગોકુળમાં હતા ત્યાં સુધી હતા હતા ભગવાન હતા, પછી મોટા થયા પછી બગડી ગયા. એમ અમુક લોકો મોટું સ્વરૂપ નહીં પૂજતા, ભગવાન તો ભગવાન છે. હવે કહે છે કે જેમ આ ભક્ત પડખે હોય, સ્થાન વિશેષ હોય કે ગુણ વિશેષ નામ હોય, એને કરીને ઉપાસનામાં ભેદ નહીં પડતા ભગવાનમાં, એ જ રીતે ભગવાન ક્યારેક બે ભુજ હોય કે ચાર ભુજ હોય કે અષ્ટ ભુજ હોય, હે, એને કરીને ભેદ નહીં પડતા. એમ કે છે, ચાર ભુજ અષ્ટભુજ જે હરે, સહસ્ત્રાદિ ભુજ કાવે તે હરે, તે તો દ્વિભુજ મૂર્તિ જે શ્રી કૃષ્ણ રે, તેની ઈચ્છાએ જાણીજો જન રે. એ તો એની ઈચ્છાએ ક્યારેક ચતુર્ભુજ રૂપ દર્શન દે, ક્યારેક અષ્ટભુજ રૂપ દર્શન દે. એવા કૃષ્ણ દેવ જે મોરારી રે, તેની ભક્તિ સદા સુખકારી રે, પૃથ્વીમાં રહ્યા જે મનુષ્ય રે, તે સર્વે કરવી અવશ્ય રે. આવા જે ભગવાન છે એની ભક્તિ બધાએ કરવાની છે, કોઈને એમાંથી આઘા પાછા થવાનું નથી. એ ભક્તિ વિશે આપણે કાલ થોડીક ચર્ચા કરશું. આ શ્લોકો થોડાક ભારે છે ને, પછી આપણે સડસડા ઢાલ્યા જાઉ, નહીં વાંધો.
સહજાનંદ સ્વામી મહારાજ.